Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Kem cho mara mama o masio benone bayo radioislam.co.za par hambar bawara medium wave 1548 par hambar bawara DSTV channel 826 par hambar bawara ane free to air satellite decoder par hambar bawara ne bi mara khub khub salam. Maro naam che Sara Bai, tame hambar ta che Gujarati Express a shanivar ratna અને આજે ઇન્શાલ્લાહ તમારા માટે દર વીક જેવું એક જબરદસ્ત પ્રોગ્રામ તૈયાર કરેલું છે. હવે મને ખબર કે ફ્યુ વીક્સથી આપણે કોરોના વાયરસના બારામાં વાત કરતા છે ને હજુ બી આ બહુ ખાસ છે અને બહુ જરૂરી છે. તો આજે ઇન્શાલ્લાહ આપણે હજુ બી કોરોના વાયરસને થોડાક ફિકરના બારામાં આપણે ગભરાટ થતી છે તેને કેવી રીતે આપણેથી કામ ડાઉન કરાય તેના બારામાં વાત કરું ને ઓફકોર્સ પછી થોડુંક આપણે 15 શાબાન શબે બરાતના બારામાં બી વાત કરું. તો આપણે આ વખત પર ભૂલી નહીં જવું જોઈએ કે દુનિયામાં બીમારી ફેલાતી છે પણ હજુ બી દિવસ જાતા છે અને રોજ આપણે રમઝાનના નજદીક જાતા છે. શાબાનનો મહિનો આવી ગયો અને ફ્યુ ડેઝમાં ઇન્શાલ્લાહ શબે બરાત બી આવી જાય. તો આપણને ખબર શબે બરાત બહુ મોટી રાત છે તો ઇન્શાલ્લાહ આપણે એના બારામાં બી વાત કરું અને આપણને આપણી રમઝાનની તૈયારી ચાલુ રાખવા પડે એઝ વેલ ઇન્શાલ્લાહ. તો આરામથી બેહો અને એક બીજું વસ્તુ તમારા માટે બ્લેક સીડ રેમેડીઝ બી છે. બ્લેક સીડ ઇને કુલુંજી સીડ્સ બી કે એના થોડાક રેમેડીઝ છે. તો પેન ને પેપર બી રેડી રાખજો કદાચ તમને લખવું હોય તો. તો આરામથી બેહો, રેડિયોનો અવાજ વધારો ને કેથે જાતા ન.
ખ્વાજા અઝીઝુલ હસન મજઝૂબ નવરલ્લાહુ મરકદહુ કા عشق حقیقی میں لکھا ہوا ایک کلام جس کے بارے میں مشہور شاعر جگر مراد آبادی نے کہا تھا کہ خواجہ صاحب میرا سارا کلام لے لیں, بدلے میں مجھے اس کلام کا صرف پہلا شعر عنایت کر دیں. حضرت تھانوی صاحب رحمت اللہ علیہ نے بھی فرمایا تھا کہ اس شعر پر اگر 100,000 روپے میرے پاس ہوتے تو دے دیتا.
ચાલો તમે કહ્યું ને કે આજે આપણે પાછા આપણો કોરોના વાયરસના જે બી ફિકર અને ગભરાટ છે તેના બારામાં આપણે આજે વાત કરું ને પછી આપણે શબે બરાતના બારામાં બી થોડુંક વાત કરું. તો શબે બરાત ફ્યુ ડેઝમાં આવતું છે અને એના માટે બી આપણને તૈયાર રહેવું જોઈએ. તો શરૂ કરવા પહેલાં આપણે દુઆ માંગીએ. અલ્લાહુમ્મા બારિક લના ફી શાબાન વ બલ્લિગના રમદાન. ઓ અલ્લાહ તઆલા મને શાબાનના મહિનામાં બરકત દેવો અને રમઝાન લગીન જિંદગી દેવો, આમીન. હવે કોરોના વાયરસ હજુ બી દુનિયામાં ફેલતું જતું છે. કેટલા લોકોને આ બીમારી પારખેલી છે, કેટલા લોકો ગુજરી ગયા બીમારીથી અને કેટલા લોકોના બિલવિડ લવડ વન્સ ફેમિલીવાળા દોસ્તાર કમ્યુનિટીવાળા ગુજરી ગયા અને બધા અફસોસ કરતા છે. તો આ આપણને ખબર બહુ દુઃખી વખત છે. આપણે પરેશાન થાય, આપણને ગભરાટ થાય, આપણને ફિકર થાય, પણ તો બી આ વખત પર આપણને અલ્લાહ તાલા પર વિશ્વાસ અને ભરો કરવું જોઈએ, દુઆ માંગવું જોઈએ અને શાંતિથી કામ લેવું જોઈએ. તો એ તો ગવર્મેન્ટે આપણને કહેલું છે કે હવે બધા ઘરમાં રહેવો, કેઠે આ બાજુ તી બાજુ કોઈને મળો નહીં, ફળો નહીં, કામ પર ન જાઓ. કામ પર કામ કરવાનું તો ઘરથી કરો, દુકાનો બંધ કરી રાખે અને કંઈ જરૂરી કામ હોય તો જ ઘરમાંથી નીકળાય. ને આપણને ખબર પોલીસ બી આ ચેક કરતા છે. તો આ લગભગ દુનિયાના બધા દેશોમાં થતું છે કે લોકોને ઘરમાં રહેવા પડતું છે અને ઇંગ્લિશમાં એ લોકો કે આઇસોલેટ કરવા પડે અને ક્વોરન્ટીનમાં રહેવાનું, એટલે એકલું રહેવાનું ઘરમાં આપણા ઘરવાળા હાથે. ને આનું કારણ છે કે આવું કરવાથી આપણે જર્મ આ વાયરસને ફેલવાનો મોકો નહીં દે, સ્પ્રેડ થવાનો મોકો નહીં દે. તો લાસ્ટ વીક આપણે સાંભળેલા યુકેના એક ડોક્ટર યાસ્મિન કઠરાડાએ બી આ આપણને સમજાવેલું અને આ સલાહ આપેલી. તો આપણે ભૂલવું નહીં જોઈએ, હજુ બી આપણને કેર કરવું જોઈએ, કેરફુલ રહેવું જોઈએ અને જરૂરી હોય ત્યારે જ ઘરમાંથી નીકળવું જોઈએ. ખાસ કરીને મારા મામાઓ ને માહીઓ, પ્લીઝ ઘરમાં રહેવો, સેફ રહેવો અને કંઈ બી શોપિંગ, દવા કંઈ જરૂરી હોય તો ઓલાદને કહેવો, પડોશીને કહેવો, કોઈને કોઈ બીજાને કહેવો કે તમારા માટે લઈ આવે. હવે આપણાને કેવા વિચાર આવતા છે આ વખત પર, કોઈ લોકોને ઊંઘ નહીં આવે, કોઈ લોકોને રડવું આવે, કોઈ લોકો પરેશાન છે, કોઈ લોકો ડિપ્રેસ ફીલ થતા છે, કોઈ લોકો બિલકુલ બીએ અને બી ગયેલા છે, ને આમાં કંઈ વાંધો નથી. આ કમ્પ્લીટલી નેચરલ છે. હું પોતે કેમ કે મને બીક લાગે, મને મારી ફિકર થાય, મારા મા બાપની ફિકર થાય, મારી ઓલાદની ફિકર થાય, મારી ફેમિલી, મારા દોસ્તાર અને મારા મુસલમાન ભાઈઓ બહેનોની ફિકર થાય કે કદાચ કોઈ બહુ બીમાર પડી જાય, કદાચ કોઈ ગુજરી જાય, તો આપણને ફિકર થાય, વરી થાય. ફિકર બી થાય કે હવે ક્યારે બચ્ચાઓને પાછું સ્કૂલ અને મદ્રેસે જવાનો મોકો મળે, ક્યારે આપણથી પાછું કામ પર જવાય અને પાછું ઇન્કમ આવે, ક્યારે બધું નોર્મલ થઈ જાય, ક્યારે મારાથી મારા મા બાપને ઘેરે જઈને એ લોકોની ખિદમત કરાય, એ લોકો હાટે બેહાય. તો આપણા બધાને આવી ફિકર થાય, આવી બધી પરેશાની છે અમારે મગજ પર, ને આ કમ્પ્લીટલી નેચરલ છે. પણ આપણને ધ્યાન દેવું જોઈએ કે આવા વિચારથી આપણે બિલકુલ ડિપ્રેસ નહીં થઈ જાય. તો કદાચ આપણને ફિકર થતો હોય તે કદાચ હું બીમાર થઈ જાઉં, મને આ કોરોના વાયરસ લાગી જાય તો હું થાહે, તો ઓલ વી કેન ડુ અમરે આપણથી શું કરાય કે બીમારીથી બચવું હોય તો આપણને ખબર કે આપણને હાથ ધોવા કરવાનું, સોશિયલ ડિસ્ટન્સિંગ કરવાનું એટલે ઘેરે રહેવાનું, બધા હાથે બહુ મળવાનું નહીં કે તે ફરવાની જવાનું અને આઇસોલેટ કરવાનું. તો આ ફિકર થતી હોય તો આપણાથી શું એક્શન લેવાય, બીમારીથી દૂર રહેવું હોય તો એ લોકોએ આપણને એડવાઇસ આપેલી છે ગવર્મેન્ટ અને સાયન્ટિસ્ટ કે હાથ ધોતા રહેવો, ને એમ બી આપણું ઇસ્લામ આપણને કે વોઝુમાં હાથ ધોવાનો, ખાવા પહેલાં હાથ ધોવાનો, ખાય પછી હાથ ધોવાનો, ટોયલેટ જવા પહેલાં અને જવા બાદ હાથ ધોવાના. તો આ હજુ આપણને કરતું રહેવું જોઈએ. અને બીજું કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને સેલ્ફ આઇસોલેશન જારી રાખવાનું. પછી આપણને ફિકર થાય કે કદાચ મારા ફેમિલીવાળા કોઈ બીમાર પડી જાય તો, કદાચ મારા ડોહા બાવા, મારી મા, મારી નાની, મારા નાના એ લોકો ડોહા છે, મારા ભાઈ, મારા બેન એ લોકો ડોહા છે, કોઈ મારી ફેમિલીમાં કોઈ ગુજરી જાય કે કોઈ બીમાર પડી જાય તે મને ફિકર થાય. તો આપણથી શું કરાય, સેમ કે આપણને આપણા એલ્ડરલી ફેમિલીવાળાને, ભાઈઓ બહેનોને, જે કોઈ હોય એ લોકોને બી આ સેમ એડવાઇસ દેતું રહેવાય. આ પછી એ લોકોને ફોન કરાવીને કહેવાય કે જો આજે સાયન્ટિસ્ટે એમ કહ્યું હાથ ધોવાના, સાયન્ટિસ્ટે એમ કહ્યું કે ઘરમાં રહેવાનું, સાયન્ટિસ્ટે એમ કહ્યું કે બધું સાફ રાખવાનું, કોઈ ઘેરે આવે તો દરવાજો નખી ખોલતા. અને આપણથી ઓલસો યાદ રખાય કે જે કોઈ વનરેબલ છે તે લોકો પાસે આપણે નહીં જાય. તો આપણને ખબર કે કદાચ કોઈ ફેમિલીમાં કોઈના પાસે કેન્સર છે તો એ લોકોથી દૂર રહેવું જોઈએ. આપણને ખબર કે ફેમિલીમાં કદાચ કોઈ સ્ટ્રોંગ મેડિકેશન લેતા છે, કંઈ આસ્મા હોય, બીજી બીમારી હોય, તો એ લોકોથી બિલકુલ દૂર રહેવું જોઈએ અને એ લોકોને એકલું રહેવા દેવું જોઈએ. એનો મતલબ નહીં કે હવે આપણે બિલકુલ કોઈને સાથે વાત નહીં કરવાનું, ફોન કરાય, મેસેજ કરાય, કોન્ટેક્ટમાં રહેવાય. પછી કદાચ આપણને એવું ફિકર થતી હોય કે લોકો કેમ ઓવર રિયા કરતા છે, લોકો કેમ એક્સાઇટેડ થતા છે ને ડ્રામાટિક થતા છે, ને આપણો એરિયામાં તો એક બી કોઈ ગુજરી નહીં ગયું ને કોઈને બીમારી બી નથી. તો આપણને આ બી ફિકર થાય કે કેમ બધા ઓવર રિયા કેમ કરતા છે, ઘરમાં કેમ ગોંધાઈ રહેલા છે. તો આપણને આના બારામાં આવો વિચાર કરવો જોઈએ કે આપણાને લોકોને જજ નહીં કરવું જોઈએ, આપણને આપણા ગવર્મેન્ટ અને આપણા સાયન્ટિસ્ટ પર ભરોસો કરવો જોઈએ, એ લોકોની એડવાઇસ ફોલો કરવું જોઈએ અને આપણે આપણને બીજા પર રહમ કરવું જોઈએ. હા, લોકો ઓવર રિએક્ટ કદાચ કરતા બી હોય, કદાચ કોઈ આપણને ફોન કરીને ફોન પર બિવડાવતું બી હોય કે ઓ મારા ફેમિલીમાં તો મારી મા બાવા બહુ ડોહા, એ લોકો તો ગુજરી જવાના, આપણને બિવડાવે. તો એ લોકો કદાચ ઓવર રિએક્ટ કરતા હોય તો બી આપણને ખીજવાનું નહીં, એ લોકોને સારી રીતે એ લોકો પર રહમ કરવાનું અને સમજવાનું આપણને કે આ વખત પર દરેક ઇન્સાન પરેશાન છે, દરેક ઇન્સાનને સમજ નહીં પડતી છે કે દુનિયામાં શું થતું છે, આ ક્યારે બંધ થઈ જાય આ વાયરસ અને ક્યારે બધું નોર્મલ થઈ જાય. તો આ વખત પર ઇંગ્લિશમાં કમ્પાશન કે આપણે કમ્પાશનટ રહેવું જોઈએ, રહમ કરવું જોઈએ, લોકોને મયા મોહબ્બતથી વાત કરવું જોઈએ અને અન્ડરસ્ટાન્ડિંગ રહેવું જોઈએ. પછી આપણે કદાચ ફિકર કરતા હોય કે આ લોકડાઉન 3 વીક માટે છે, પછી હું થાહે આપણે 3 વીક માટે ગવર્મેન્ટ આપણને કહ્યું કે ઘરમાં ગોંડાઈ રહ્યો, પછી હું થાહે સારું થઈ જાય કે નહીં. તો અમરે આપણાથી શું કરાય કે આપણાથી પ્રેઝન્ટ ટાઈમના બારામાં વિચાર કરે, અમરે આ વખતના બારામાં ફિકર કરવું જોઈએ, ફ્યુચરના બારામાં ફિકર નહીં કરવું જોઈએ. આપણને જે ગાઈડલાઇન્સ આપેલા છે ગવર્મેન્ટે તે આપણને ફોલો કરવું જોઈએ અને ખૂબ દુઆ માંગવું જોઈએ. અને બીજું કે ફ્યુચરના પ્લાન્સના બારામાં બહુ ફિકર નહીં કરવું જોઈએ, જે થવાનું ઓહેથી થાહે અને બધું અલ્લાહ તાલાના હાથમાં છે અને જે આપણા માટે બહેટર છે તે અલ્લાહ તાલા કરે ઇન્શાલ્લાહ. તો આપણે ફ્યુચરના બારામાં ફિકર નહીં કરવું જોઈએ, અમને જે થતું છે આ દિવસમાં આપણાથી શું કરાય તે આપણને કરવું જોઈએ. તો આપણને ખબર કે આપણે હવારમાં ઉઠે શુકર અદા કરવું જોઈએ કે આપણે ઉઠીએ, આપણે તંદુરસ્ત છે, આપણા પાસે જીવન છે, ઘર છે અને આપણે ફેમિલી આપણા હાથે છે. પછી આપણથી એ આ દિવસમાં ઈબાદત કરાય, દુઆ માંગાય અને ફોકસ રાખવું જોઈએ પ્રેઝન્ટ વખત પર. અમરે જે થતું છે તેના બારામાં, ફ્યુચરના બારામાં બહુ ફિકર અમરે નહીં કરવું જોઈએ. અને બીજું કે કોઈ લોકોને તો બી ફ્યુચરના બારામાં ફિકર થતી છે, જાત જાતના ખ્યાલ આવે, ખરાબ ખ્યાલ આવે કે ખરાબ કંઈ થઈ જવાનું છે, કંઈ ડિફિકલ્ટ સિચ્યુએશન આવી પડે. તો મારી એડવાઇસ છે કે આના માટે લખવાનું, આપણને જે ફિલિંગ આવતી છે તે લખી કાઢવાના. તો એક બુક રાખવાનું, એમાં પરથી લખાય કે આપણી શું ફિકર છે, આપણથી કેવી રીતે એને સોલ્વ કરાય કદાચ. અને દરરોજ આપણે લખવું તો એ જે વિચાર છે, જે ખ્યાલ આવતા છે આપણને, તે આપણા મગજમાં રાઉન્ડ રાઉન્ડની ફરા કરે. આપણે કાગળિયા પર લખી દઈએ અને પછી કાગળિયુંને ફાડીને ફેંકીને ડસ્ટબિનમાં રાખી દેવાનો કે બસ આ વિચાર હવે મારા મગજમાંથી મેં કાઢી નાખ્યું અને હું હવે અલ્લાહ તાલા પર વિશ્વાસ કરા. મને ખબર કે આ બહુ મુશ્કેલ છે, કહેવાનું આસાન કરવાનું મુશ્કેલ છે કે ફિકર ન કરો, વરી ન કરો, બધાને વરી થતી છે, પણ આપણે બધાને હવે પોઝિટિવ રહેવા પડે. હવે બીજું શું થતું છે કે હવે આ લોકડાઉનમાં લોકો ગભરાતા છે, લોકો કહે કે ઓ આપણે હવે ઘરમાં ગોંડાઈ ગયા. પહેલું વસ્તુ આપણને શુકર અદા કરવું જોઈએ કે આપણા પાસે એક સારું ઘર છે. આપણને ખબર આપણા સાઉથ આફ્રિકામાં કેટલા લોકો ગરીબ, કેટલા લોકો ઇન્ફોર્મલ સેટલમેન્ટમાં રહે, કેટલા લોકોના ઘર બી બરાબર નહીં મળે, કેટલા લોકો રસ્તા પર હોય. તો આપણને એવું નહીં કહેવું જોઈએ કે અમે તો હવે 3 વીક માટે ઘરમાં સ્ટક ગોંધાઈ ગયા. અલ્લાહનો શુકર છે કે આપણા પાસે ઘર છે, આપણે સેફ છે, આપણા પાસે આપણને જે ફેસિલિટી જોઈએ તે આપણા પાસે છે અને આપણા પાસે આપણા ફેમિલી આપણા દોસ્તાર બી છે. બીજું કે લોકો અમરે ગભરાતા છે કે ખાવો ઘટી પડે તો હું થાહે, અમારા ઘરમાં મને જે જોવે. આપણને ખબર લોકો ટોયલેટ રોલ માટે ગાંડા થઈ ગયેલા છે, લોકો પાનિક કરે, લોકો ગભરાતા છે કે મને જે વાપરવા માટે જોવે તે ઘટી પડે તો હું શું કરા. ટીશ્યુ, ટોયલેટ રોલ, શેમ્પુ, સોપ, ટૂથપેસ્ટ, પછી ખાવાની વસ્તુ, ચાવલ, આટો, આ બધી વસ્તુ લોકો ગભરાય કે ઘટી પડે, ઘરમાં નહીં હોય તો આપણે શું કરવું, આપણે સુપરમાર્કેટમાં જવાનું બીક લાગે, જર્મ્સ લાગી જાહે, વાયરસ લાગી જાહે. તો આપણને શું કરવું જોઈએ કે ફિકર નહીં કરવું જોઈએ. આપણને ખબર કે આપણે આના માટે તૈયાર છે, આપણે ઓલરેડી ખસું વસ્તુ એક્સ્ટ્રા લઈ આવેલા હોય. મને ખબર કે આપણે કદાચ શોપિંગ ગયેલા ત્યારે આપણે એકના બદલે બે ટોન લઈ આવ્યા હોય, તો આપણને ખબર કે અમરે આપણે રેડી છે. બીજું કે આ વખત પર આપણે ફ્લેક્સિબલ રહેવું જોઈએ, તો આપણે ફાન્સી ફાન્સી ખાવાની ડિમાન્ડ કરવું જોઈએ કે આજે મને 5 કોર્સ મીલ ખવડાવ હાજરા. ના, આપણે સિમ્પલ રહેવું જોઈએ. તો આપણે રેડી રહેવું જોઈએ, કદાચ ચાવલ ઘટી પડે અને આટો ઘટી પડે અને દાળ અને મગ ઘટી પડે તો આપણે ચા ને ટોસ્ટ બી ખાવા માટે રેડી છે, બ્રેડ ને બટર બી ખાવા માટે રેડી છે. તો આપણે સિમ્પલ એક્સપેક્ટેશન રાખવું જોઈએ, એવની ડિમાન્ડ કરવું જોઈએ કે એવરી ડે મને ગોશ્ત ખાવું જોઈએ, એવરી ડે મચ્છી બનાવી દેવો અને એવરી ડે રોટલી જોઈએ. આ વખત પર આપણને આપણું ડિમાન્ડ લો રાખવાના અને જે ખાવું આપણે આપણા ઘરમાં આપણી માહીઓ બહેનો બનાવી દે તે આપણે ચૂપચાપ ખાઈ લેવાનું અને શુકર અદા કરવાનું કે અલ્લાહ તાલા તમે આપણને અમને અનાજ આપ્યો. હવે બીજું છે કે લોકો હવે ફિકર કરતા છે કે બધું બંધ થઈ ગયું, હું બીમાર પડી જાવ, એટલે કઈ બીજી બીમારી થાય તો હું શું કરા. તો આપણને ખબર કે ખાસા લોકો પાસે બીજી બીમારી બી હોય, કોઈ લોકો પાસે કેન્સર હોય, કોઈ લોકો પાસે ડાયાબિટીસ હોય, કોઈ લોકો પાસે આર્થરાઇટિસ હોય, અને જાત જાતની બીમારી છે દુનિયામાં જે એવરી ડે લોકો આ બીમારી સાથે રહી અને સફર કરે. તો લોકોને બિયાનું નહીં આ વખત પર ફિકર નહીં કરવાનું કે મને કંઈ થઈ જાય, સિરિયસ થઈ જાય તો હું કરા. યાદ રાખવું જોઈએ કે જરૂરી જગ્યા હજુ ખોલેલી છે, જેવું કે મેડિકલ સેન્ટર, દવાખાના, આપણું ફાર્મસી, આપણા સુપરમાર્કેટ, આપણા હોસ્પિટલ, આ જગ્યા હજુ ખોલી છે. તો કઈ બી થાય તો હજુ આપણાથી આપણને ટ્રીટમેન્ટ મળે અને કોઈ આપણી મદદ કરે. તો ફિકર નહીં કરવું જોઈએ. મારા મામાઓ અને મારી માહીઓ, કદાચ તમે એકલા રહેતા હોય, ઓલવેઝ તમારો મોબાઈલ ફોન કે તમારો ઘરનો ફોન તમારા પાસે રાખો અને કઈ બી કદાચ તમને બીમાર પડે, પડી જાય, કઈ દુઃખ થાય, અલ્લાહ ફોબિડ, તો તરત તમારા ઘરવાળાને ફોન કરી લાવો અને એ લોકો ઇન્શાલ્લાહ એ લોકોથી અવાય અને તમારી ખિદમત કરાય. ફિકર નહીં કરવાની, કેમ કે મને ખબર આપણને ઘરમાં રહેવું જોઈએ આ વખત પર, પણ તો બી કંઈ ઇમરજન્સી હોય તો હેલ્પ છે, મદદ છે આપણા માટે. અને છેલ્લું વસ્તુ, લોકો ગભરાતા છે કે અમરે બધું બહુ બદલાઈ ગયું, બધું અનસર્ટન થઈ ગયું, આપણને ખબર નહીં કે હું થવાનું છે કાલે, હું થવાનું છે ગઈ આવતી મહિનામાં, રમઝાનમાં ઉઠાએ, મસ્જિદ ખોલે કે નહીં, તરાવી પડાહે કે નહીં, આપણે ફિકર કરતા છીએ કે હજ થાય કે નહીં, અને જાત જાતને બીજા ફિકર આપણને છે ફ્યુચરના બારામાં. આ કમ્પ્લીટલી નેચરલ અને નોર્મલ છે. આપણે બધાને આવી ફિલિંગ આવતી છે કે આ વખત બહુ અનસર્ટન છે અને આપણને કંઈ સમજ નહીં પડતી છે. તો આપણથી શું કરાય કે આપણને ખબર આપણથી આ સિચ્યુએશન કંટ્રોલ નહીં કરાય, પણ આપણા અમલ, આપણા એક્શન્સ આપણથી કંટ્રોલ કરાય. તો આપણને રિલેક્સ રહેવું જોઈએ. બહુ સ્ટ્રેસ થઈ જાય, ગભરાતો હોય તો બ્રીધિંગ કરાય, ડીપ બ્રીધિંગ કરવાનું. બહુ લોનલી ફીલ કરતા હોય તો ફેમિલી કે ફ્રેન્ડ્સ કોઈને ફોન કરાય અને વાત કરાય. બરાબર ટાઈમ ટુ ટાઈમ ખાવાનું ટાઈમ ટુ ટાઈમ હોવાનું અને રૂટીન બનાવવાનું. ઘરમાં રહેતા છે, કામ પણ ની જાતે છે, એનો મતલબ નહીં કે જેમ ફાવે તેમ ખાઓ, જેમ ફાવે તેમ હો, લેટ ઉઠો. રૂટીન રાખવું જોઈએ તો પછી આપણે વધારે સ્ટેબલ રહેવું, હેલ્ધી હજુ ખાવું જોઈએ તો આપણે વધારે હેલ્ધી ફીલ કરવું, અને બીજું કે ખૂબ ઈબાદત કરવું જોઈએ, અલ્લાહ પાસે દુઆ માંગવું જોઈએ, કુરાન શરીફ પઢવું જોઈએ, આપણે ઓલાદ હાથે પડવા બેહવું જોઈએ, તાલીમ કરવું જોઈએ ઘરમાં. અને બીજું કે આ વખત પર આપણા પાસે કઈ હોબીઝ હોય, આપણને કઈ કરવાનું ગમતું હોય તે કરવું જોઈએ. કોઈ લોકોને ગાર્ડનિંગ ગમે, કોઈ લોકોને ઇન્ટરનેટમાં કઈ રિસર્ચ કરવાનું મન થાય તે કરાય, કોઈ લોકો બેહીને સીરાના બારામાં શીખે, આપણા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની લાઈફના બારામાં પ્રોગ્રામ સાંભળે, કોઈ લોકોને બયાન સાંભળવાનું ગમે, કોઈ લોકોને નઝમ સાંભળવાનું ગમે. તો જાત જાતનું વસ્તુ છે જે આપણથી કરાય અને આપણથી બીઝી રહેવાય. આપણે બીઝી રહેવું તો ઇન્શાલ્લાહ આપણું મગજ સ્ટ્રેસ નહીં કરે. તો આ વખત પર એક્ટિવ રહેવું જોઈએ, બિઝી રહેવું જોઈએ અને હેલ્થી રહેવું જોઈએ. તો મારી દુઆ છે કે આ વખત પર અલ્લાહ તાલા પર બધાને આસાની દે, અલ્લાહ તાલા પર બધી પરેશાની આ દૂર કરી દે, અને અલ્લાહ તાલા પર બધાને આ બીમારીથી અને દરેક બીજી બીમારીથી બી બચાવે, અને જે કોઈ બીમાર છે અલ્લાહ તાલા એ લોકોને શિફા આપે. ચાલો તો મેં કહીએ ને કે આજે ઓલસો આપણે શબે બરાતના બારામાં વાત કરું. ઇન્શાલ્લાહ સાઉથ આફ્રિકામાં બુધવાર રાતના 15મી શાબાન ની મુબારક રાત થાય, વેન્સડે 9th શાબાન ની શબે બરાતની રાત સાઉથ આફ્રિકામાં થાય ઇન્શાલ્લાહ. હવે 15th શાબાન આપણને ખબર શબે બરાતનો રાત છે, આ બહુ મુબારક રાત છે. ને આ શબે બરાત લૈલતુલ બરાનું મતલબ શું છે કે એ રાત જ્યાં લોકો આગથી બચે, આગથી બચવાની રાત. તો આપણને ઓલરેડી ખબર કે જહન્નમનો આગ, જહન્નમમાં આગ છે, તો આ રાતના અલ્લાહ તાલા કેટલા લોકોને જહન્નમની આગથી બચાવે, આપણને માફ કરી દે. હવે આ મુબારક રાત જે છે આ બહુ ખાસ રાત છે. આ રાતના આપણને કોશિશ કરવું જોઈએ કે આપણે જાગતા રહે, ખૂબ ઈબાદત કરે, અને એડવાઇસ છે કે આપણે અલ્લાહ તાલા પાસે મગફિરતની દુઆ કરે, ઇસ્તિગફાર કરે, અલ્લાહ તાલા આપણને જહન્નમને આગથી બચાવે. તો એક હદીસમાં કહેવામાં આવેલું છે, આયશા રદિયલ્લાહુ અન્હાએ કહ્યું કે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહેલો કે અલ્લાહ તાલા આ રાતના આસમાનથી ઉતરે, લોવસ આસમાન પર ઉતરે રાતના, અને એટલા લોકોને માફ કરે જેટલો કે કલ્બનો ટ્રાઇબના ઘેટાના બાલ ઉટા તેટલા. ઇંગ્લિશમાં એક્સપ્લેન કરું કે કલ્બનું ટ્રાઇબના શીપ ઉટા, તો આ ટ્રાઇબના શીપના દરેક બાલ જેટલા લોકોને અલ્લાહ તાલા આ રાતના માફ કરી દે. તો તમે વિચાર કરો, એક શીપ પર કેટલા બાલ હોય અને કલ્બ ટ્રાઇબમાં કેટલા શીપ ઉઠા, કેટલા બધા શીપ ઉઠા, તો દરેક બાલ જેટલો અલ્લાહ તાલા એટલા લોકોને આ રાતના માફ કરી દે. કલ્બ ટ્રાઇબમાં ખૂબ બધા શીપ ઉઠા, તો એ નંબર આપણાથી હવે વિચાર બી નહીં કરાય કેટલો મોટો નંબર છે. તો આ હદીસનું મતલબ છે કે આ રાતના બહુ બધા લોકોને, લોટ્સ ઓફ પીપલને મગફિરત મળે. બીજું છે કે બીજા હદીસમાં કહેવામાં આવેલું છે કે નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહી ગયેલા કે અલ્લાહ તાલા આ રાતના ખૂબ બધા લોકોને મગફિરત દે, પણ કોઈ લોકોને ની ફોગિવનેસ મળે. ને એ લોકો છે જે લોકો શિર્ક કરે અને જે લોકો દિલમાં દુશ્મની રાખે. તો આપણને બચાવે અલ્લાહ તાલા, અલ્લાહ તાલા આપણને માફ કરી દે. તો આપણને ખબર આ રાતના એવા લોકો બી છે જે લોકોને મગફિરત ની મળે, કેવા લોકો જે લોકો મા બાપની ના ફરમાની કરે, જે લોકો શિર્ક કરે, બિદ્દત કરે, અને આખી લાંબી લિસ્ટ છે જે લોકો ઇન્ટરેસ્ટ લે, ઇન્ટરેસ્ટ દે, અને જાત જાતના લોકો જે લોકો ટ્રાઉઝર્સ અંકલના ઉપર પહેરે. તો આપણ માફ કરજો, જે મેન ટ્રાઉઝર્સ અંકલના નીચે પહેરે તે લોકો બી. તો લિસ્ટ ખસી મોટી છે, પણ આ રાતના આપણને ખૂબ દુઆ માંગવું જોઈએ, ખૂબ ઇસ્તિગફાર કરવું જોઈએ. બીજું શું કરવું જોઈએ, તો આપણા ઉલમા કે આ રાતના આપણે ખાસ કરીને સેકન્ડ હાફ ઓફ ધ નાઇટ, એટલે તહજ્જુદ વખતે જાગતું રહેવું જોઈએ, ખૂબ ઇબાદત કરવું જોઈએ. બેસ્ટ એક્શન છે નમાઝ પઢવાનું, ખૂબ નમાઝ પઢવું જોઈએ, તહજ્જુદની નમાઝ પઢવું જોઈએ, ખૂબ નફિલ નમાઝ પઢવું જોઈએ, અને એ નમાઝમાં કિયામ, રૂકુ, સિજદાને લાંબુ કરવું જોઈએ. જે કુરાન શરીફના લાંબા સૂરત આપણને આવડતા હોય તે આ રકાતમાં પઢવું જોઈએ. કદાચ કોઈને બોની આવડતું હોય તો બી કંઈ નહીં, આ આપણાથી જે આવડતું હોય તે પઢાય, પણ રૂકુ અને સિજદામાં વધારે ટાઈમ કરાય. પછી કુરાનની તિલાવત કરવું જોઈએ, આ બી બહુ સારો ઇબાદત છે. તો કુરાન શરીફ ખૂબ પઢવું જોઈએ, ઝિકર ખૂબ કરવું જોઈએ. એવા લોકો બી છે જે લોકોથી બહુ નમાઝ નહીં પઢાય, કદાચ એ લોકો આપણા લેડીઝ લોકોથી કદાચ કુરાન અને નમાઝ નહીં પઢાતો હોય, તો ઝિકર ખૂબ કરાય, અને ખાસ કરીને દુરૂદ મોકલાવવું જોઈએ. ઝિકર તો બેહીને બી, હુઈને બી, બેડમાં બી કરાય, તો ખૂબ ઝિકર કરતું રહેવાનું, અને દુઆ બી ખૂબ માંગવાનું. તો આ રાતના આપણને એકલું બેહીને આપણે પોતાને અલ્લાહ તાલા સાથે કનેક્શન કરવાનો, અને દુઆ કરવાની, અને રડવાનો, અને ઇસ્તિગફાર કરવાનો, અને અલ્લાહ તાલા પાસેથી માફી માંગવાનો, કે અલ્લાહ તાલા પાસે ખૂબ દુઆ અને ખૂબ માફી માંગવાનો. હવે મેં કહ્યું ને, એવા લોકો છે જે લોકોથી કદાચ નમાઝ નહીં પઢાતું હોય, વધારેની ઇબાદત કરાતું હોય, કદાચ એ લોકો બીમાર હોય, કમઝોર હોય, તો આ લોકોથી બી કદાચ ઘરમાં બેહીને નમાઝ પઢાય, બેડમાં હુઈને બી નમાઝ પઢાય, ઝિકર કરતું રહેવાય, બેડમાં હુઈને બી ઝિકર કરતું રહેવાય, ખૂબ મગફિરત માંગવું જોઈએ. અને બીજું છે કે યાદ રાખવું જોઈએ કે આ રાતના અલ્લાહ તાલાના ખૂબ રહેમત અને બરકત મુસલમાન પર આવે. તો આપણે દુઆ માંગવું અને મગફિરત માંગવું, તો અલ્લાહ તાલા જરૂર આપણને માફ કરી દે. હવે આ 15 શાબાનનો રાત જે છે, આપણને આ મોકોને જવા નહીં દેવું જોઈએ. આપણે એવું નહીં સમજવું જોઈએ કે ઓ તો હવે રમઝાન આવતી જ છે, હવે રમઝાનમાં એક વખત ઇબાદત કરી લેવા. આપણને શું ખબર કે આપણે રમઝાન લગીન જીવતા રહેવું કે નહીં. તો ખાસ કરીને આ વખત પર આપણને 15 શાબાનમાં જાગતું રહેવું જોઈએ. આપણને ખબર કે દુનિયામાં કેટલી મુશ્કેલ છે આ વાયરસના લઈને, તો વધારે રીઝન છે આપણા માટે કે આપણે જાગતા રહે, ઇબાદત કરે, મગફિરત કરે, અને અલ્લાહ તાલાની ખૂબ ઇબાદત કરે. તો આ 15 શાબાનના ઓલસો એડવાઇસ છે, મુસ્તહબ છે કે 15th ડે શાબાનનો 15મી દિવસના પરથી રોજો રખાય. આ મુસ્તહબ છે. નબી મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આ દિવસના રોજા રાખતા, કોઈ વખત રાખતા, કોઈ વખત નહીં રાખતા. પણ 15 શાબાનના ખાસા ઉલમા અને બુઝુર્ગ લોકો રોજા રાખે, અને આ મુસ્તહબ છે. ઇટ ઇઝ ઓપ્શનલ, એનો મતલબ એટલે રાખવો હોય તો એનો સવાબ છે, પણ રાખવાનું જરૂરી નથી, સુન્નત બી નથી. તો આપણા પર માને, પણ ઓફકોર્સ આપણે રોજા રાખવું તો આપણને ખૂબ સવાબ મળે, અને ઓલસો આ રમઝાન માટે એક પ્રેક્ટિસ અને ટેસ્ટ રાઉન્ડ બી છે. તો રમઝાન માટે આપણી થોડીક પ્રેપરેશન અને તૈયારી બી થઈ જાય. તો અલ્લાહ તાલા આપણે બધાને તૌફીક દે કે આપણે 15મી શાબાન ને રાતના ખૂબ ઇબાદત કરે, ખૂબ માફી માંગે. અલ્લાહ તઆલા આપણે બધાને મગફિરત ફરમાવે અને આપણે બધાને આ દિવસના, આ રાતના જહન્નમના આગથી બચાવે. આમીન. ચાલો હવે આપણે સાંભળે કે આજે હસનભાઈ ને હાજરાબાઈ હું કરતા છે. તો હસનભાઈ ને હાજરાબાઈ સાંભળ્યું કે શોપરાઈટમાં ડોહા લોકોથી વહેલું જઈને શોપિંગ કરાય, તો એ લોકો ઓપનિંગ ટાઈમ પહેલા અડધો કલાક પહેલા શોપરાઈટ પર પહોંચી ગયા અને ક્યુમાં ઉભી રહી ગયા. હસનભાઈ ને હાજરાબાઈ બે ફેસ માસ્ક પહેલા ઉઠા અને ગ્લવ્સ પહેલા ઉઠા અને રેડી ઉઠા કે શોપિંગ વહેલા વહેલા કરીને ઘેરે ચાલી જાઉં. તો શોપ ખુલવા પહેલા એ લોકો બારે ક્યુ કરતા ઉઠા ને પછી એક જવાન પોર્યો પછાડીથી આવ્યો અને ક્યુમાં કટિંગ કરવા માંગ્યો, એટલે અઘારી પુશિંગ કરવા માંગતો હતો. તો હાજરાબાઈને ગુસ્સો આવ્યો અને હાજરાબાઈની હાનબાગ લઈને આ પોર્યોને માર્યો. પછી એ પોર્યો પછાડી ચાલી ગયો. થોડીક વાર પછી એ પાછો અઘારી આવ્યો. તો હસનભાઈ ને હવે ગુસ્સો આવ્યો. તો હસનભાઈ લાકડી હાથે પોર્યોને એક માર્યો. તો એ પોર્યો પડી ગયો નીચે ને પછી પાછો પછાડી ચાલી ગયો. ત્રીજી વખત એ અઘારી આવીને અઘારી આવવાની કોશિશ કરી તો હસનભાઈ રેડી ઉઠાઈને એક પંચ દેવા માટે પોર્યો કહ્યું, પ્લીઝ મામા, તમે મને આ દરવાજો નહીં ખોલવા દે તો તમે અંદર જઈને શોપિંગ કેવી રીતે કરવાના? હું તો આટલે કામ કરું ભાઈ. હવે મેં કહ્યું કે આજે તમારા માટે કુલુંજી સીડ, બ્લેક સીડ ને થોડાક રેમેડીઝ છે. ગઈ વીકના મેં તમને બ્લેક સીડ કુલુંજી ઓઇલની એક રેમેડી આપેલી, ખાસ કરીને આ કોરોના વાયરસ માટે. હવે આજે બ્લેક સીડ એક્ચ્યુઅલ સીડની એક રેમેડી છે. તો નબી સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમ આપણને કહેલા કે આ કુલુંજી સીડ જે છે એ દર એક બીમારી માટે ઇલાજ છે સિવાય મોત. તો બ્લેક સીડ્સ કુલુંજી દરેક બીમારી માટે એક ઇલાજ છે સિવાય મોત. આપણે ખબર, મોત જ્યારે આવવાનું હોય તો કઈ બી એને રોકી નહીં શકે, પણ કુલુંજી દરેક બીમારી માટે ઇલાજ છે. તો આપણે એમ બી બ્લેક સીડ લેવું જોઈએ. કુલુંજી દરરોજ ખાવાની કોશિશ કરવું જોઈએ. સીડ હોય કે તેલ હોય, જેવી રીતે લેવું હોય તો લેવું જોઈએ. એમાં બહુ ફાયદા છે આપણા હેલ્થ માટે. અને કેટલા વર્ષથી બ્લેક સીડ અને બ્લેક સીડ તેલ એશિયા, મિડલ ઇસ્ટ, આફ્રિકામાં કેટલા દેશોમાં વાપરવામાં આવેલું છે દવા પખણ અને હેલ્થ માટે. હવે બ્લેક સીડ કોફ, આસ્મા અને છાતીની બીમારી માટે બહુ સારું કહેવાય. કોરોના વાયરસ આપણને ખબર એવી બીમારી છે જેનાથી આપણો બ્રીધિંગ ડિફિકલ્ટ થઈ જાય, આપણો લંગ્સમાં પ્રોબ્લેમ થાય અને લંગ્સ બરાબર નહીં ચાલે. અને કોરોના વાયરસથી ખાંસી બી બહુ થાય અને કોઈ વખત ગળું બી બહુ દુખે. તો આનો ઇલાજ છે, આપણે આને ટ્રીટ કરવું હોય કે એમ બી હેલ્થી રહેવા માટે અને કોરોના વાયરસના સિમ્ટમ્સને અવોઇડ કરવા માટે આપણે શું કરવું જોઈએ કે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ટીસ્પૂન હની અને ક્વાર્ટર ટીસ્પૂન કુલુંજી સીડ્સ મિક્સ કરીને ગળી જવાના. શું કરવાનું? એક ગ્લાસ ગરમ પાણીમાં એક ટીસ્પૂન મધ અને ક્વાર્ટર ટીસ્પૂન કુલુંજીને સીડ મિક્સ કરીને પી જવાનો. હવારમાં ખાલી પેટ પર કરવું જોઈએ બિફોર બ્રેકફાસ્ટ, અને રાતના હોવા પહેલા ખાલી પેટ પર બી પાછું કરવું જોઈએ. અને આ ટ્રીટમેન્ટ દરરોજ કરવું જોઈએ. હવે બહુ કુલુંજી ખૂબ બધું નહીં પીવું જોઈએ, કેમ કે આ થોડુંક ગરમ બી પડે કોઈ વખત. તો મેં કહ્યું ને કે થોડું ક્વાર્ટર ટીસ્પૂન ને એનાથી લેસ બી લેવાય, લેસ લેવું. બીજું હું કરાય આપણાથી થોડાક સીડ્સ, એટલે ક્વાર્ટર ટીસ્પૂન સીડ્સ ટીસ્પૂનમાં મૂકવાના ને એમાં ક્વાર્ટર ટીસ્પૂન હની હાથે મિક્સ કરીને ગળી જવાનું, ખાઈ જવાનું, ચમચી પરથી ચાટી જવાનું. આ પરથી બી હવારમાં દરરોજ ખાલી પેટ પર નાસ્તો કરવા પહેલા કરાય અને ઇન્શાલ્લાહ આપણને ખૂબ રાહત મળે પ્રોટેક્શન મળે, હિફાજત મળે દરેક બીમારીથી, અને કઈ બી બીમારી હોય તેના ઇલાજ બી રહે. તો આપણને આ ટ્રાય કરવું જોઈએ. કુલુંજી સીડ દરેક ઇન્ડિયન શોપમાં મળે, લોકો કુલુંજી તેલ બી વેચે, તે બી બહુ સારું કહેવાય. કુલુંજી તેલ હોય આપણા પાસે તો સેમ વે સેમ રેમેડી છે. આસ્મા કફ કોરોના વાયરસ ના સિમ્ટમ્સ માટે હું કરવાનું, એક ગ્લાસ ગરમ પાણીમાં એક ટીસ્પૂન મધ અને કુલુંજી તેલ હોય તો અડધો ટીસ્પૂન કુલુંજી તેલ એમાં મિક્સ કરીને હવારમાં ખાલી પેટ પર પી જવાનું. તો ઓની ડિફરન્સ છે કે સીડ્સ હોય તો ક્વાર્ટર ટીસ્પૂન, તેલ હોય તો હાફ ટીસ્પૂન મધ હાથે પાણીમાં મિક્સ કરીને પી જવાનું. અલ્લાહ તઆલા પર બધાને તંદુરસ્ત રાખે. આમીન.